શ્રી પરમાગમ સાર બોલ નંબર 66 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 650.
કોઈને કોઈ ક્રિયા ક્રિયા કરવા, એ તો સુભયોગની ક્રિયા છે, અંતર્મુખ થવાનો અવસર નથી. પણ આત્માના વિષયની જ્ઞાનની જ્યાં પ્રક્રિયા છે, વાંચન શ્રવણ મનન, એને પણ અહીંયા બહિર્મુખ ક્રિયા કહે છે, બાહ્ય ક્રિયા છે. જેમ પૂજા ભક્તિ ઉપવાસ દયા દાન ને જાત્રા એ બધી બાહ્ય ક્રિયા છે, એમ વાંચન શ્રવણ મનનની પણ હજી બાહ્ય ક્રિયા છે એમ કહે છે. ત્યાં સુધી તો બે ક્રિયામાં અંતર હોવા છતાં પણ એક અપેક્ષાએ અંતર નથી, કે બાહ્ય ક્રિયાની અપેક્ષાએ બધી બાહ્ય ક્રિયા છે. એક આનું નિમિત્ત પણ ત્યારે છે, તત્વજ્ઞાન વિષયે બાહ્ય ક્રિયાનું નિમિત્ત પણ ત્યારે છે કે જ્યારે એને ઓળંગીને અંતર્મુખ થાય ત્યારે. કેમ કે ત્યાં તત્વજ્ઞાનમાં એમ કહેવામાં આવે છે કે અંતર્મુખ થવાનું છે અને બહિર્મુખ રહેવાનું નથી, બીજી ક્રિયામાં એ વિષય નથી આવતો. તત્વજ્ઞાનમાં એ સમજણમાં સમજાવવામાં આવે છે કે આ વિચાર પણ વિચારમાં પણ આ વિચાર એવો છે કે બહિર્મુખ રહેવાનું નથી. તત્વજ્ઞાન શ્રવણ કરતા, તત્વજ્ઞાન વાંચન કરતા, તત્વજ્ઞાનનું ચિંતન થતાં પણ એ વિચાર છે કે બહિર્મુખ રહેવાનું નથી ને અંતર્મુખ થવાનું છે, તે અપેક્ષાએ તેનું નિમિત્ત પણ છે.
બરોબર.
ક્યારે કે એનો અમલ કરે ત્યારે. બાકી બીજે તો બીજી પ્રક્રિયામાં તો અંતર્મુખ થવાની વાત નિમિત્તપણે પણ આવતી નથી, એટલે એને નિમિત્ત કહેતા નથી. એથી એને અંતર્મુખ થવું જોઈએ. પરને જાણવાનો ઉપયોગ સ્થૂળ છે, તેને સૂક્ષ્મ કરી અંતર્મુખ કરવાનો છે. આ વિષય પૂજ્યબેન શ્રીના વચનામૃતમાં અનેક જગ્યાએ આવે છે, શરૂઆતથી લીધો છે અને લગભગ 200 આસપાસના બોલોમાં તો વારંવાર એ વિષય આવે છે કે ઉપયોગને સૂક્ષ્મ કરો, ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદર માલી જોઈએ. શક્તિરૂપ તત્વ છે ને, શક્તિરૂપ તત્વ છે એ સૂક્ષ્મ સ્વરૂપે રહેલું તત્વ છે, સ્થૂળ સ્વરૂપે રહેલું તત્વ નથી. જેમ દીવાસળીની શક્તિરૂપ અગ્નિ એ સૂક્ષ્મ અગ્નિનું સૂક્ષ્મ સ્વરૂપ છે, અને સળગતી ઝાડવાળી દીવાસળી અગ્નિનું સ્થૂળ સ્વરૂપ છે. બે અગ્નિ છે પણ એ અગ્નિનું સ્થૂળ સ્વરૂપ છે, જે પ્રગટ પર્યાયે ઝાડ દેખાય છે, પણ એની જે અંદરમાં અગ્નિ શક્તિરૂપ છે એ અગ્નિનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એમ આત્માનું જે અંતર્મુખ સ્વરૂપ છે, મૂળ તત્વ છે, એ સામર્થ્ય સ્વરૂપે શક્તિ સ્વરૂપે છે. એ લીધું ને અહીંયા 62માં પહેલી મિટી ચૈતન્ય ચમત્કારી તત્વનું સામર્થ્ય કેટલું, અનંત અનંત સામર્થ્ય છે, સીમા રહિત છે. એ લીધું ને વસ્તુ છે સીમા રહિત છે, અમર્યાદિત વસ્તુ છે, અક્ષય અને અમેય વસ્તુ છે. એનું જેટલું જેવડું સામર્થ્ય છે તેટલું તેવડું સામર્થ્ય એના જ્ઞાનમાં ને પ્રતીતમાં આવે ત્યારે એને અનુભવ દશા હોય, એટલે કે ત્યારે એને સ્વરૂપમાં સ્થિર થવાની પર્યાયમાં શક્તિ ઉત્પન્ન હોય. નહીતર સ્વરૂપસ્થ થવાની, સ્વરૂપમાં સ્થિર થવાની જરા પણ ઓછામાં ઓછા કાળ માટે એ સ્થિતિ તાકાત પર્યાયમાં હતી. 17-18 ગાથામાં એવું વાત લીધી કે જ્યારે આત્માને આવો જાણે છે ત્યારે જેવો જાણો તેવો જ હું એમ પ્રતીત થાય છે, એવું શ્રદ્ધાનું ઉદય થાય છે. અને એવું શ્રદ્ધાન જ્ઞાન ઉદય થતા ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય, એકાગ્ર થાય, એવું સામર્થ્ય એમાં પ્રગટે છે. એમ લીધું છે, એવી શક્તિ પ્રગટે છે પર્યાય. ત્યાં સુધી જે વિક્ષેપ વાળું પરિણમન છે, ઉપયોગની અંદર જે વિક્ષેપ નામનો દોષ છે, એ વિક્ષેપ એને સ્વરૂપમાં એકાગ્ર થવા દેતો નથી. વિચાર કર્યો કે મારે સ્વરૂપમાં એકાગ્ર થવું છે, પણ એને એમાં વિક્ષેપ પડે છે, કેમ કે એના પરિણામમાં એ દોષ રહેલો છે. આ તો એક ચોખ્ખું વિજ્ઞાન છે આત્મા, કે જ્યારે એને પોતાના ધ્રુવ અચળ સ્વરૂપનું જ્ઞાન થાય, એ જ્ઞાનમાં એને નિર્વિકલ્પ પ્રતીતરૂપ શ્રદ્ધાનો ઉદય થાય, ત્યારે જ એની અવસ્થામાં એકાગ્ર થવાની શક્તિ પ્રગટે. નહીં તો એવા સ્વરૂપમાં એકાગ્ર થવાની શક્તિ પરિણામમાં હોતી નથી. તું કહે છે કે જે પરને જાણવાનો ઉપયોગ છે, અથવા જે વાંચન શ્રવણ મનનમાં જે વિકલ્પાત્મક દશામાં જ્ઞાન કાર્ય કરે છે, ત્યારે સ્થૂળ ઉપયોગ પ્રવર્તે છે. ત્યારે જ્ઞાનનો ઉપયોગ ઘણો સ્થૂળ હોય છે. આ તો અંદરની શાંતિ કેમ પ્રગટે એની વાત છે. આયા આ પ્રકારમાં આવ્યા વિના કોઈને ઠરીને ઠામ થવાની શાંતિ ને ચેન ઊભું થાય? ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈને બનતું એ તો સ્થૂળ ઉપયોગની પ્રવૃત્તિ છે. ભલે આત્માનો વિચાર કરે કે હું એક છું, શુદ્ધ છું, ધ્રુવ છું, પરિપૂર્ણ છું, અનંત અનંત જ્ઞાન ને અનંત અનંત આનંદમય છું, એવો જે વિચારનો ઉપયોગ છે એ સ્થૂળ ઉપયોગ છે એમ કે. એ સ્થૂળ ઉપયોગથી, બહિર્મુખ એવા સ્થૂળ ઉપયોગથી, સૂક્ષ્મ ઉપયોગે કરાતું જે એનું અંતર્મુખપણાનું કાર્ય, એ કેમ થાય? એનાથી તો થતું
વધે,
એમાં ફેરફાર થવો જોઈએ. સ્થૂળ ઉપયોગ એના દ્વારા સૂક્ષ્મ એવું આત્મતત્વ પકડમાં આવતું નથી. એળુના શાણ સાથી મોતી પકડાતા નથી.
બરોબર,
આ ઝીણા ઝીણા મોતી આવે છે, તોરણ બાંધવાના ઝીણા 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 મોતી આવે છે, એને એને પકડવા માટે એની હમાણી જોઈએ. જયારે મૂર્તિ પૂર્વ છે ત્યારે સોય થી પકડે છે, કેમ કે સોય નું પોઈન્ટ ઝીણું છે હમણાં. પણ એમાં કઈ એરું નો સાણસો કામ આવે, એ સ્થૂળ પડે છે ત્યાં. એમ જે બહિર્મુખ ઉપયોગ છે, વિકલ્પની સાથે ચાલતો જે જ્ઞાન નો વ્યાપાર છે, એ ઘણો સ્થૂળ છે. એનાથી શુદ્ધાત્મ તત્વ, સૂક્ષ્મ એવું શુદ્ધાત્મ તત્વ એનાથી ગ્રહણ થતું.
બરોબર,
ઉપયોગને સૂક્ષ્મ કરવો જોઈએ એમ છે. આ બધો એને ખ્યાલ હોય તો આ પ્રશ્ન ન ઉઠે કે આટલું આટલું વાંચ્યું ને આટલું આટલું સાંભળ્યું કેમ અનુભવ થતો નથી. અથવા ભાઈ કે છે કે પહેલા તો આવે ને, પણ પહેલા આવે પણ છતાં એનેથી કામ નહીં થાય એમ પહેલા ખબર હોવી
જોઈએ.
એ પણ પહેલા જ ખબર હોવી જોઈએ, નહી તો એને આ પ્રશ્ન થશે કે મેં આટલું આટલું કર્યું ને કેમ મને અનુભવ નથી. ભાઈ એમાં અનુભવ થવાનો પ્રશ્ન જ નથી. એ રીતે તું આટલા વર્ષ નહીં, અનંત કાળ કર્યા કરને, અનંત કાળે પત્તો લાગે એમ છે. ઉપયોગને સૂક્ષ્મ કરીને અંતર્મુખ કરવાનો છે, અથવા અંતર્મુખ સૂક્ષ્મ ઉપયોગનો વિષય પોતાનું સૂક્ષ્મ એવું શુદ્ધાત્મ તત્વ થાય છે, એ સિવાય સ્થુર ઉપયોગનો વિષય આ શુદ્ધાત્મ તત્વ કદી થતો નથી. એની મનનની દશા પણ સ્થૂળ છે, એમાંથી સ્થૂળ વિકલ્પમાંથી એને સૂક્ષ્મ વિકલ્પમાં આવે, સૂક્ષ્મ વિકલ્પમાંથી પણ છૂટીને સ્વરૂપમાં આવે ત્યારે એને અનુભવ થાય. એ અનુભવ થાય પહેલા તો ઉપયોગ બહુ સૂક્ષ્મ થઈ જાય છે એમ કહે છે. ઉપયોગ એ પહેલા ઘણો સૂક્ષ્મ થાય છે અને અનુભવ થાય છે. કોઈ સ્થૂળ ઉપયોગ એ અનુભવ થાય છે એવું બધું નથી. આ વિચક્ષણ માણસો, તમારા જેવા બુદ્ધિશાળી માણસો તો ઘણી સૂક્ષ્મતાથી વાતો પકડે. બે ચાર જણની વાત સાંભળતા છાના માના બેઠા હોય, પછી વાત પૂરી થાય ત્યારે એમ કે આ બધી વાત ચાલી પણ ફલાણા ભાઈ એક શબ્દ બોલ્યા એમાં આખો ઈરાદો કઈક બીજી રીતે હોય એવું મને લાગ્યો છે. ક્યાંથી ખબર પડી? આમ તો તમારા વખાણ કરતા હતા, ભારો ભાર વખાણ કરતા હતા, પણ વાત કઈક દાઢમાંથી હોય એવું લાગ્યું. હે, ક્યાંથી નક્કી કર્યું? એ સૂક્ષ્મ ઉપયોગનો વિષય થાય છે. સ્થૂળ ઉપયોગે જુએ તો વખાણ દેખાય છે. હે, ખબર ના પડે. ઉપયોગને સૂક્ષ્મ કરે ત્યારે ખબર પડે છે કે બહારમાં દેખાય છે એનું બહારનું રૂપ કાંઈક બીજું છે ને એનું અંદરનું રૂપ કાંઈક બીજું છે. એ સૂક્ષ્મ ઉપયોગનો વિષય છે. આ તો બહારમાં ને બહારમાં, આ દ્રષ્ટાંત તો હજી બહારમાં લાગુ પડે છે. આ અંતર્મુખ સૂક્ષ્મ ઉપયોગની ભાઈ તો એ પણ સ્થૂળ ઉપયોગ છે. આ તો એક બહારનું રૂપ, બાકી અંદરનો જે સૂક્ષ્મ ઉપયોગ છે એ તો ઘણો સૂક્ષ્મ ઉપયોગ છે. એ તો અંદરમાં જો જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, કેમ પકડાતું નથી? જ્ઞાન પોતે વેદન સ્વરૂપે હોવા છતાં જ્ઞાન વેદન કેમ પકડાતું નથી? ઉપયોગ સ્થૂળ છે. જ્ઞાન અને રાગના ભેદ જ્ઞાનમાં શું થાય છે કે ઉપયોગની સૂક્ષ્મતાની પ્રક્રિયા છે. જેમ માણસ કહે છે ને કે આ પેન્સિલથી સંચાથી અણી કાઢે છે ને, તો એને એનું જે પોઈન્ટ છે ધારદાર કરે છે, તીક્ષ્ણ કરે છે. એમાં જ્ઞાનને સૂક્ષ્મ કરવાનો એ પ્રોસેસ છે. વેદ વિજ્ઞાનનો જે પ્રયોગ છે એમાં ખરેખર તો જ્ઞાનથી જ્ઞાનને ગ્રહણ કરવાનો અને જ્ઞાનના સ્વરૂપને અનુભવવાનો જ્ઞાનનો એ પ્રયોગ છે. હવે એ સ્થૂળમાંથી સૂક્ષ્મ આ ભેદ પાડતા પાડતા થાય છે. જેટલો ઉપયોગ રાગમાં તન્મય થાય ને જેટલો રાગમાં એકાગ્ર થાય ને એ દિશામાં જેટલો વધારે દ્રઢ થાય એટલો ઉપયોગ મલિન અને સ્થૂળ થાય, એટલો ચંચળ થાય. નિગોદમાં દ્રવ્ય એવી દશા છે. ભાવે ચંચળતા તો ઘણી છે, પ્રચુર કસાય કલન છે એટલે, પણ દ્રવ્ય એવી દશા છે કે એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ છે. કેમ કે એને ઉપયોગને ઘણો જ ખરાબ કર્યો છે, એટલો ચંચળ એટલો મલિન કર્યો છે કે એની ભાવે તો દશા ઘણી ખરાબ છે પણ દ્રવ્ય પણ એટલી જ દશા એની ખરાબ છે. એ દ્રવ્યનું ભાવનું ફળ દ્રવ્યમાં આવ્યું છે. એક ઊંધી દિશામાં ઘણો આગળ વધ્યો છે, એવું જ સવળી દિશામાં જ્યારે આગળ વધે છે ત્યારે એને અંદરમાં રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન કરવાનો પ્રયોગમાં, વિચારમાં નહીં પણ પ્રયોગમાં, અનુભવના પ્રયોગમાં એને અભ્યાસ કરવો જોઈએ. વારંવાર નો અભ્યાસ કરે તો એનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે. એટલા માટે દેહથી આત્મા જુદો છે એવા ભેદ વિજ્ઞાનને બદલે રાગથી જ્ઞાન જુદું છે એવા ભેદ વિજ્ઞાનનો પ્રયોગ લીધો છે.
બરોબર,
કેમ કે ઉપયોગને સૂક્ષ્મ કરવો છે. દેહથી આત્મા જુદો છે એ સ્થૂળ ઉપયોગનો વિષય છે, અને અનુભવમાં તો ઉપયોગને સૂક્ષ્મ કરવો છે. આ એનું પડખું છે. એટલે રાગ અને જ્ઞાનની જે અંતરંગ સંધિ છે એ સૂક્ષ્મ સંધિ છે. આવે છે અંતર સૂક્ષ્મ સંધિ છે, એની હાંધ દેખાતી નથી. જ્ઞાન રાગ સાથે એટલું એકત્ર કરે છે કે એને બે વચ્ચે સાંજ છે એ જ દેખાતો નથી. જો એને એ સંધિ દેખાય તો એ સંધિમાં એ પ્રજ્ઞા છીણીને, તીક્ષ્ણ ધારદાર એવી જ્ઞાનની છીણીને નાખે છે, અને જ્ઞાનને રાગને જુદા કરી નાખે છે. કે છે કે અંતરનામાં ઉપયોગ સ્થૂળ છે, તેને સૂક્ષ્મ કરીને અંતર્મુખ કરવાનો છે. આ ભેદ વિજ્ઞાનના અંતરંગ પ્રયોગથી ઉપયોગ સૂક્ષ્મ થાય છે એનો બીજો કોઈ ઈલાજ છે? પ્રશ્નમાં હાર છે કે સત્શાસ્ત્રોનું વાંચન, સત્પુરુષના મુખેથી અધ્યાત્મ વિષય આત્માનું શ્રવણ અને આત્માના વિચારો, ચિંતન અને મનન, આવું બધું તો અમે કરીએ છીએ. પ્રશ્ન, આપણા ચાલુ સમાજના મુખ્યનો છે કે સત્શાસ્ત્રનું વાંચન કરવામાં આવે છે, સત્નું શ્રવણ કરવામાં આવે છે, આત્માના વિચારોનું મનન ચિંતન વગેરે કરવામાં આવે છે. આમ કરવા છતાં આત્માનો અનુભવ કેમ થતો નથી? આ પ્રશ્ન કેમ છે? પ્રશ્ન તો બહુ સુંદર છે. અંતરમાંથી આ પ્રશ્ન ઉઠે, આવો પ્રશ્ન અંતરમાંથી ઉઠે તો એ તો ખરેખર ભાવનાને બતાવે છે. જેને આત્મપ્રાપ્તિની ભાવના હોય, ભગવાન થવાની ભાવના હોય, ખરેખર તો અનુભવ થવો એટલે એ આત્મા જેને અનુભવ થાય એ ભગવાન થાય છે, એવી ભાવનામાંથી ઉત્પન્ન થયેલો પ્રશ્ન અંતરનો હોય, એ જિજ્ઞાસાના કાળમાં આત્મા સમજાવવાની પૂરો અવકાશ થાય છે. વિચારની ભૂમિકામાં સત્ય સમજવાનો અવકાશ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સત્ય સમજાય નહીં. આ નિયમ છે. સામાન્ય રીતે સંની પંચેન્દ્રિય બધા જીવો વિચારની ભૂમિકામાં રહેલા છે, પણ એ વિચારની ભૂમિકામાં આ સ્થિતિ અનિવાર્ય છે સત સમજવા માટે. નહીંતર વિચારની સ્થિતિ પણ ઘણી મળ ને વિક્ષેપ વાળી હોય છે. વિચારની ભૂમિકા પણ મલિન મળ અને વિક્ષેપવાળી ભૂમિકા છે, એમાં સત્ય પલ્લે પડતું નથી, સત્ય બેસતું નથી, સત્ય સંભળાવવા છતાં સત્ય ખરેખર સમજાતું નથી. ઉત્તર બહુ સરસ છે આ વિષયનો, આવા કેટલા બોલતો આનંદર જે ગુરુદેવશ્રીના શ્રીમુખેથી અધ્યાત્મના રહસ્ય વાચક છે, અધ્યાત્મનું રહસ્ય આમાં ભરેલું છે. ખરેખર ઉત્તર કહે છે કે વાંચન આદિ તો બધું બહિર્મુખ છે, હું જેને કિંમત આપે છો એમાં તો હજી અમે કઈ કિંમત આપતા નથી. પ્રશ્ન પૂછનારને થોડો પણ એવો અભિપ્રાય રહી ગયો હોય કે આટલું તો હું કરું છું અને આટલું હું કરું છું એની કાંઈક કિંમત તો ખરી ને, એનું કાંઈક વળતર તો મળવું જોઈએ, મારો જે પરિશ્રમ છે મહેનત છે એની સામે કઈક બદલો તો મળવો જોઈએ. તો ઉત્તરમાં પહેલેથી એ વાત ની કિંમત કાઢી નાખી છે કે જે કઈ વાંચન શ્રવણ અને મનન આદિમાં ત્રણે લઈ લેવા, વાંચન શ્રવણ અને મનન એ જે કઈ થઈ રહ્યું છે એ તો બહિર્મુખ પરિણામ છે, જીવના બાહ્ય પરિણામ છે. બહિર્દિશામાં આત્માને છોડીને અન્યને અવલંબતા આત્માના અવલંબને ઉત્પન્ન થતા પરિણામને અંતર્મુખ કહીએ, અને એ સિવાયના રાગ વિકલ્પને નિમિત્તને અવલંબીને ઉત્પન્ન થતા બધા પરિણામ બહિર્મુખ પરિણામ છે. વાંચન તો શાસ્ત્રના અવલંબને થાય છે, શ્રવણ પણ શબ્દોના શબ્દ પૂદગળના અવલંબને થાય છે, મનન ને ચિંતમન થાય છે મનના અંદરના અવલંબને, અંદર મનના અવલંબને થાય છે, એ બધા બાહ્ય નિમિત્તના આશ્રય અવલંબને ઉત્પન્ન થતા પરિણામ એ તો બધા બહિર્મુખ પરિણામ છે. અને અનુભવમાં બહિર્મુખ પરિણામ કાંઈ કામ કરતા નથી, અનુભવ કે જે અંતર્મુખ પરિણામ સ્વરૂપ છે એ અંતર્મુખ અનુભવમાં કોઈ પરિણામનું બહિર્મુખ પણ કાર્યકારી થાય છે એમ તો બધું નથી. બે વચ્ચે આટલો ફેર છે. વાંચન શ્રવણ મનન કરનાર, તત્વના વિષયનું વાંચન શ્રવણ મનન કરનાર જીવને ઓછામાં ઓછું એવું ઊંડે ઊંડે સ્થૂળ સૂક્ષ્મપણે લાગે, કોઈને સ્થૂળપણે તો કોઈને સૂક્ષ્મપણે, કે કાંઈક હું કરું છું, સવારમાં વાંચન કરું છું કે શ્રવણ કરું છું કે આખા દિવસમાં અવાર નવાર હું ચિંતન કરું છું, કઈ કરું તો છું, તત્વ વિષય કઈ પ્રવૃત્તિ કરું છું એમ એને લાગે છે. એને સીધું એમ કહે છે ગુરુદેવશ્રી કે એ તો બધું બહિર્મુખ છે, તારા એ પરિણામ છે એ બહિર્મુખ પરિણામ છે ને એની કિંમત તો હજી કઈ છે નહીં, અથવા એ કિંમતનું તને કાંઈ અનુભવના બાબતમાં વળતર મળવું જોઈએ, એવી રીતે તારે એની કિંમત આંકવી જોઈએ નહીં. સિદ્ધાંત તો એવો છે કે બહિર્મુખ પરિણામ તો શું પણ અંતર્મુખ પરિણામની પણ કિંમત આંકવામાં આવતી નથી. ઠીક, સુગાનીજીએ લીધું છે ને પત્રમાં આવી દઉં છે. मोक्षार्थ जीव अल्पकालीन भावों का मूल्य नहीं आंकते, आटला शब्दों पड़ा है। जे मोक्षार्थी जीव है ये क्षणिक परिणाम अल्पकालीन एटले क्षणिक परिणाम है एनी किंमत आपता नहीं। परिपूर्ण एवं जे आत्म स्वरूप ए पूर्ण स्वरूप नी आगर अल्पकालना क्षणिक परिणाम चाहे अशुद्ध हो के चाहे शुद्ध हो, जो शुद्ध है पण अनंत में भागे है साधक दशाना, तो अशुद्ध परिणाम नी तो किंमत आत्मा नो क्या प्रश्न रह्यो। वांचन श्रवण मनन में जे शुभ उपयोग थाय छे ए शुभ उपयोग तो हजी मलिन भाव है, एनी तो क्या किंमत आके छो, एनी तो कई किंमत आकवा जेवी नथी। बहु सारो टोन छे आनी अंदर के वांचन आदि तो बधुं बहिर्मुख छे अने आत्मवस्तु आखी अंतर्मुख छे। वांचन श्रवण मनन नी दिशा मां तू तारो विकास कर, ए दिशा नु जे कोई डेवलपमेंट छे आगळ वधवा पण छे ए तो बहिर्मुख दिशा मां आगळ वधवा पण छे। ठीक, तू पहला एक कलाक स्वाध्याय करतो तो हवे बे कलाक स्वाध्याय कर, पछी चार कलाक स्वाध्याय कर, पछी आठ कलाक स्वाध्याय कर। ठीक, ए बधुं तो बहिर्मुख छे, एमां ने एमां आगळ वधवुं એ કોઈ અનુભવ વિષયક પ્રક્રિયા છે કે પ્રયોગ છે એમ છે બરાબર છે। પહેલી તૈયારીનો અર્થ શું? પહેલી તૈયારી કરીને ત્યાં વજન દેવું છે, શું માણસ શું કહે છે કે પહેલા વિકલ્પ તો હોય ને, પહેલા નિમિત્ત તો આ ખરું ને, એમ કરીને શું કરવું છે? જેની નજર ધ્યેય ઉપર છે, જેની નજર સાધ્ય ઉપર છે, બીજી રીતે લઈએ એની નજર સાધન ઉપર નથી, અને જેની નજર સાધન ઉપર છે એની નજર સાધ્ય ઉપર નથી રહેતી, એને સાધન સાધ્ય થઈ પડે છે, આ ભૂલ થાય છે। એને સાધન તે સાધ્ય થઈ ગયું ત્યાં, એને ખબર નથી કે આ શું ભૂલ થઈ, આમ છે। એટલે એ વ્યવહાર નિશ્ચયનો વિષય આ રીતે થોડો વિચારણીય છે। જો એમ કહો કે નિશ્ચય છે તે પ્રાપ્ય છે અને સાધ્ય છે, અને વ્યવહાર છે તે તેનું સાધન છે, એ કોઈ અપેક્ષા લગાડીને એમ કહો, તો પણ એની નજર સાધ્ય ઉપર હોવી જોઈએ અને સાધન પર નહીં, આમ છે। પહેલા વિકલ્પ આવે છે, પહેલા વાંચન શ્રવણ આદિ થાય છે, તો એ પહેલા થાય છે એની સામે જોવાનું નથી, થાય છે એની સામે જોવાનું નથી, એમ થાય એ જ્ઞાન કરવાનો વિષય છે કે હોય આવું, પહેલા પહેલા શરૂઆતમાં આવું હોય, અથવા કાલે થોડો એ વિચાર આવેલો વાંચન પછી કે આખો વિષય મુખ્યપણે વહેંચીએ તો બે તબક્કામાં વહેંચવો જોઈએ। એક તો ઓળખાણ કરવાનો પહેલો તબક્કો છે, તત્વનો સ્વતત્વનો નિજાત્મ તત્વની ઓળખાણ કરવી એ એક વિભાગ છે, અને તે વિભાગની પ્રક્રિયા ઓળખાણ થયા પછીના વિભાગની પ્રક્રિયાથી જુદી જાતની છે, અથવા ઓળખાણ કરવા માટે જે કાંઈ પ્રક્રિયા છે એ ઓળખાણ થયા પછી આખી છૂટી જાય છે, કેમ કે એ પ્રયોજન ત્યાં પૂરું થઈ ગયું, સૌ પ્રથમ શું છે? અનાદિના મિથ્યા દ્રષ્ટિ જીવને લઈએ તો સૌ પ્રથમ પરિસ્થિતિ એની શું છે કે અનાદિથી એ પોતાના જ સ્વરૂપ વિશે અજાણ છે. પોતાનું સ્વરૂપ કેવું છે એને ખબર નથી. પોતાનું ખરું સ્વરૂપ, મૂળ સ્વરૂપ, અસલ સ્વરૂપ કેવું છે એને ખબર નથી. જે કોઈ કર્મજનિત મનુષ્ય આદિ પર્યાય છે એને જેને એવો જેને પોતાના સ્વરૂપે સ્વીકારીને માન્યો છે. ચાર ગતિમાં જે ગતિને પ્રાપ્ત છે, હું અત્યારે ફલાણો માણસ છું, આ પાયામાં રાખી એને બધો એનો વ્યવહાર અને બધા પરિણામ એના ચાલે છે. હવે એને જ્યારે એક નવી જિજ્ઞાસા ઉભી થઈ કે આ હું માનું છું એવો હું ખરેખર, કે મારું અસલ સ્વરૂપ છે એ કઈ આથી જુદું છે, એને શંકા પડી. પહેલી એની જે વર્તમાન માન્યતા છે એમાં શંકા ઉભી થઈ કે હું જે માનું છું એવો જ હું, કે હું ફલાણો માણસ અને માણસ તરીકે રોજ ઉઠીને નાવું ધોવું ખાવું પીવું રડવું આથી બસ, આ સિવાય બીજું કઈ જીવન જ નથી, કે જીવન કોઈ આ સિવાયનું પણ હોય શકે છે? જો એને શંકા પડીને સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે મારું સ્વરૂપ કેવું, ત્યારે એને પોતાના સ્વરૂપનો વિષય છે એ પ્રશ્ન ચિહ્નમાં છે. શું એની પરિસ્થિતિ છે? કે પોતાના સ્વરૂપનો વિષય એને પ્રશ્ન ચિહ્નમાં છે કે ખરેખર હું કેવો. એ પ્રશ્નનું જ્યાં સુધી સમાધાન ન થાય અંતરથી, ત્યાં સુધી એ પ્રશ્ન ઉભો રહે અને એ પ્રશ્નના સમાધાન વિશે એક પ્રક્રિયા ચાલે બધી. એના પ્રોસેસમાં વાંચન, શ્રવણ, મનન વગેરે ભલે હો, આ બધી જે છણાવટ છે એ ક્યાં સુધી, કે જ્યાં સુધી એને પોતાની ઓળખાણ ન થાય ત્યાં સુધી. પણ એ ઓળખાણમાં પણ એને એટલું પ્રયોજન તો સ્પષ્ટ છે કે માત્ર એને આત્માને જાણવો એટલું જ નથી, એ કુતૂહલ નથી કે માત્ર આત્માને જાણી લેવો અને જો આત્મા જણાઈ જાય કે આવો આત્મા છે તો વાત થઈ ગઈ, પતી ગઈ એમ નથી. તો એને બુદ્ધિગમ્ય, બુદ્ધિવાળા માણસને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળ ભાવથી, ગુણ ગુણી ભેદથી, ઉત્પાદિત ધ્રુવથી અને દ્રવ્ય ગુણ પર્યાયથી આ બધા પડખેથી એને આત્મા જાણવા મળે તો એ સંતોષાય જશે. ઠીક છે, આપણને ખબર નહોતી કે આત્મા ખરેખર કેવો છે, પણ હવે આત્માના જે જાણનાર આત્મજ્ઞાની છે એમના વચનો દ્વારા અને સત્શાસ્ત્રો દ્વારા આત્માનું સ્વરૂપ આવ્યું છે એમ જાણ્યું. પણ આત્માનું એટલે કોનું? કોઈ બીજાનું સ્વરૂપ એને જાણ્યું એમ જો એને કુતૂહલ હોય, એમની પણ પોતે એવો છે એમ જો જણાય તો એને ખરેખર ઓળખાણ થાય પોતાની. નહીતર એક બીજા માણસનું, બીજાની વાત જાણી હોય એવી રીતે આત્માના વિષયમાં જાણકારી મેળવે છે, માહિતી મેળવે છે જેનો કાંઈ અર્થ નથી, પ્રાય અનર્થ છે, અર્થ તો નથી પણ અનર્થ થાય છે. તો ત્યાં સુધી બહિર્મુખ છે એ એટલા માટે લીધું કે એને તું કઈ કિંમત આપી દઈશ નહીં. જે કઈ વાંચન, શ્રવણ, મનનની ક્રિયા થાય એ ક્રિયાને કઈ કિંમત આપી દેવા જેવી નથી કે મેં કઈક કામ કર્યું, આત્માર્થે કઈક કાર્ય કર્યું, કઈક મેં મારું કર્યું, એવી કોઈ કિંમત આપી દેવા જેવું નથી. એ તો હજી બહિર્મુખ છે, એ હજી બહારનું ને બહારનું કાર્ય છે, એમાં કોઈ અંતર્મુખ પરિણમનનો અંશ છે નહીં. તો એમ કહે છે કે એની તો કાંઈ કિંમત આંકવા જેવું નથી. અને આત્મવસ્તુ આખી છે, જે અખંડ આત્મતત્વ છે અંતરમાં, એ તો અંતર્મુખ છે, એ અંતરતત્વ સ્વરૂપ છે. અંતર્મુખપણે રહેલી એ ચીજ છે, તેથી તેનો અનુભવ કરવા માટે અંતર્મુખ થવું જોઈએ. આમ છે, જેટલું આ બે વિભાગ સમજણમાં બરાબર આવે કે બહિર્મુખ પરિણમન છે એ બહારની દિશામાં કામ કરે છે, પરના અવલંબને અન્યના અવલંબને પ્રવર્તતું એ પરિણમન છે, અને એ પરિણમનથી અનુભવ થતો નથી. અનુભવ તો કેવળ અંતર્મુખ પરિણમનમાં છે, અને એનો વિષય પણ અંતર્મુખ છે. જ્યારે જીવ અંતર્મુખ થાય છે ત્યારે તે અનુભવમાં આવે છે. એવું આત્માનું જે અંતર અંગ છે, અંતરંગ જેને કહેવામાં આવે છે, અંતરનું એ અંગ છે, એનો અનુભવ અંતર્મુખ પરિણામથી થાય છે. કોઈ બહિર્મુખ પરિણામથી એનો અનુભવ થતો નથી. એટલે વાંચન શ્રવણ મનન કરનારને ત્યારે પણ ખ્યાલ આવવો જોઈએ કે વાંચન શ્રવણ મનન છે એ બહિર્મુખ પરિણામ છે, અંતર્મુખ પરિણામ નથી. બહિર્મુખ પરિણામ માં અનુભવ ન થાય, બહિર્મુખ પરિણામ દ્વારા અનુભવ ન થાય, બહિર્મુખ પરિણામ રૂપ સાધનથી અનુભવ ન થાય, એટલો એને ખ્યાલ હોવો જોઈએ. તો એની પકડ ના આવે, અને નહીતર એને એમ થાય કે આત્મું કરું છું ને કેમ થતું નથી, આત્મું કરું છું ને કેમ થતું નથી. સ્વાધ્યાય તો ચાર ચાર કલાક કરું છું, આઠ આઠ કલાક સ્વાધ્યાય કરું છું, તત્વજ્ઞાન સિવાય મારે બીજો વ્યવસાય નથી, અને મને કેમ અનુભવ થતો નથી. ભાઈ, બે દિશા જુદી છે, બહિર્મુખ દિશા અને અંતર્મુખ દિશા, ઉલટી સુલટી દિશા છે. જુદી દિશા છે એમાં પણ એ ઉલટી સુલટી દિશા છે. ઉલટી દિશામાં આગળ વધતા સુલટી દિશા બાજુ કેટલું જવાય, આ પ્રશ્ન છે તારો. કોઈ એમ પ્રશ્ન કરે કે આ વાંચન શ્રવણ મનન કરવા છતાં અનુભવ કેમ થતો નથી, આ પ્રશ્ન પડ્યો છે ને, તો એને એમ પ્રશ્ન કરાય કે ઉલટી દિશામાં આગળ વધતા વધતા સુલટી દિશામાં કેટલું જવાય કે દૂર જવાય, નજીક જવાય? ઠીક, ઉપાધિ વાળી વાત છે. કેવી રીતે દૂર જવાય એ વિચારવા જેવું છે કે એની પાછળ પડી જાય છે. જે શું કરે છે કે વાંચન એટલે વાંચનની પાછળ, શ્રવણ એટલે શ્રવણની પાછળ, એની પાછળ ને પાછળ રાગા કરે એટલે એનો એક એને રાગ બંધાઈ જાય. એવો રાગ બંધાઈ જાય, એવો રાગ બંધાઈ જાય, આ કરવું, આ કરવું, આ જ કરવા જેવું છે ને, આ જ કરવું, દૂર જાય છે, ખરેખર દૂર જાય છે. આત્માનું લક્ષ્ય હોય તો એને એ ક્રિયા ઘટીને અંતર્મુખ થવાની પદ્ધતિ આવવી જોઈએ, કાર્યની પદ્ધતિ બદલાવી જોઈએ. ત્યાં સવારે જ એક વિચાર આવ્યો હતો, અઠવાડિયામાં એક બે દિવસ વાંચન બંધ રાખવું જોઈએ, પણ મેં ના પાડ્યા. અઠવાડિયાના સાત દિવસ માંથી છ દિવસ, પાંચ દિવસ રાખવા જોઈએ, એક બે દિવસ એમાંથી પણ આરામ લઈને કઈક બીજી રીતે કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કરવું કે ન કરવું, હ મનના આશ્રય છે, મનન છે પણ મનના આશ્રય છે, એ બહિર્મુખ છે. ચિંતન પણ બહિર્મુખ છે, મનન પણ બહિર્મુખ છે. આંગણામાં તો ત્યારે આવ્યા કહેવાય કે અંતર્મુખ થાય, સરિયામ રસ્તા ઉપર ડેલી પડતી હોય દરવાજો, અને હજારો માણસોનો ટ્રાફિક ત્યાંથી પસાર થતો હોય, એ બધા આંગણા એવા કહેવાય કે ના કહેવાય? નહીં કેમ? ત્યાંથી તો પસાર થાય છે આંગણામાંથી. તો આંગણે તો તે આવ્યા છે કે જે અંદર આવે છે, તે આંગણે આવ્યા છે. ત્યાંથી બધા પસાર થાય છે કે આંગણે નથી આવ્યા? જે અંદર આવે છે તે આંગણે આવ્યા છે, એ વાત સાચી છે. એ આંગણું છે કઈ અંદર નથી, પણ એમાં દલીલ છે કે પણ અંદર જે આવું છે એની નજીકમાં તો એ છે ને, પણ નજીકમાં છે, નજીકમાં છે, નજીકમાં છે એમ વજન આપીને કરવું છે શું? પહેલા વાંચન હોય, પહેલા શ્રવણ હોય એમ કરીને કરવું છે શું? કઈ તો છે, હવે ન હોય એને એમ કહેવાય. શું? જેને વાંચન શ્રવણ પણ ન હોય એને એમ કહેવાય કે ભાઈ આ વાંચન શ્રવણ કરો, આત્માનો કાંઈક વિચાર કરો, આત્માનો કાંઈ વાંચન કરો, આત્માનો વિષય શ્રવણ કરો. પણ એ ન કરતા હોય એને કહેવાય, કરતા હોય એને એને ત્યાં વળગાડી રાખવા છે, અટકાવી દેવા છે. એ પરિસ્થિતિ તો નુકસાનકારક થવી પડશે, એનાથી લાભ નહીં થાય પણ નુકસાન થશે. પછી તો હા, અટકવાના ઘણા, પડવાના ઘણા. હા, ચોક્કસ સાથો સાથ વાત છે. એટલે તો પહેલો જ જવાબ ગુરુજી આપે છે કે તને વાંચન શ્રવણ મનનની કાંઈ કિંમત હોય કે હું આ કરું છું ને મને કેમ અનુભવ થતો નથી, તો પહેલી વાત તો અમારી આ છે કે એ બધું બહિર્મુખ છે. વાંચન શ્રવણ મનન તો બધું બહિર્મુખ છે. એ બહિર્મુખ પરિણામની અંતર્મુખ પરિણામમાં કાંઈ કિંમત છે નહીં, અથવા એ સાધન છે ને આ સાધ્ય છે એમ તું માનીશ નહીં. એટલી વાત છે. આત્મવસ્તુ આખી અંતર્મુખ છે, તેથી તેને અંતર્મુખ થવું જોઈએ. વાંચન શ્રવણ મનન વખતે પણ એ ખ્યાલ હોવો જોઈએ કે આ પરિણામથી પલટો મારીને અંતર્મુખ થવો છે. જે વિચારની અંદર વાંચન શ્રવણ ચિંતનમાં વિચાર ચાલે છે, જે વિચારની અંદર જ્ઞાનનો વ્યાપાર છે, વિચારની અંદર શું છે? જ્ઞાનનો વ્યાપાર છે. એ જ્ઞાનનો વ્યાપાર મનને અથવા શાસ્ત્રને અથવા શબ્દને અવલંબીને પ્રવર્તે છે. એ વ્યાપાર બંધ થઈને જ્ઞાનમાં જ્ઞાનનો વ્યાપાર થાય, જ્ઞાન વેદનમાં જ્ઞાન વ્યાપકપણે પ્રવર્તે એ પ્રયત્નમાં એને આવવું જોઈએ. એનો પ્રયત્ન એને કરવો જોઈએ. એને અંતર્મુખપણું કહેવામાં આવે છે. આ જ વિષયમાં હું તો મારું વાંચન શ્રવણ રાખું છું, કેમ થતું નથી કે બહિર્મુખ પરિણામથી થાય તો પ્રશ્ન છે નહીં? પ્રયત્ન કોઈ બીજી જાતનો છે એમ એને વાંચન શ્રવણના પ્રયત્ન વખતે લાગવું જોઈએ, તો એના ઊંધા પ્રયત્ન ઉપર, બીજા પ્રયત્ન ઉપર, જુદા પ્રયત્ન ઉપર એને એ પ્રશ્ન તો ન થાય કે આમાં કેમ એનો ફળ ન આવ્યો. આનું ફળ કેમ આ આવતું નથી, કેમ કે એ પ્રયત્ન જુદો છે અને આ પ્રયત્ન જુદો છે, એમ એને ખ્યાલ ન આવવો જોઈએ. બહુ દરકાર કરવી જોઈએ એવો વિષય છે, ઘણી દરકાર માંગે છે કે ખરેખર હું કેવો એ મારે ઓળખવો છે, અને ઓળખાણ થતા બીજી આખા જગતની મહિમા છૂટે છે, અને એક પરમ તત્વની જ મહિમા રહે છે, કરવી પડતી નથી પણ એની જ મહિમા રહે છે, અને બીજાની મહિમા ખલાસ થાય છે. એ સ્થિતિ આવ્યા વિના એકલા બહારના પ્રયત્નથી કોઈ અંતર્મુખ થવાનું કાર્ય થઈ જાય, વાંચન શ્રવણ મનન આદિના બહારના પ્રયત્નથી, બીજી ક્રિયાથી શુભ ક્રિયાથી તો અંતર્મુખ થવાનો પ્રશ્ન જ નથી. કોઈ એમ કહે કે હું પૂજા કર્યા કર કરું ભગવાનને, કોઈ એમ કહે કે હું બીજી કોઈને કોઈ ક્રિયા કર્યા કરું, એ તો શુભ યોગની ક્રિયાથી અંતર્મુખ થવાનો અવસર નથી. પણ આત્માના વિષયની જ્ઞાનની જ્યાં પ્રક્રિયા છે, વાંચન શ્રવણ મનન, એને પણ અહીંયા બહિર્મુખ ક્રિયા કહે છે, બાહ્ય ક્રિયા છે. જેમ પૂજા ભક્તિ ઉપવાસ દયા દાન ને જાત્રા એ બધી બાહ્ય ક્રિયા છે, એમ વાંચન શ્રવણ મનનની પણ હજી બાહ્ય ક્રિયા છે. એમ કહે છે ત્યાં સુધી તો બે ક્રિયામાં અંતર હોવા છતાં પણ એક અપેક્ષાએ અંતર નથી, કે બાહ્ય ક્રિયાની અપેક્ષાએ બધી બાહ્ય ક્રિયા છે.
બરોબર.